એકત્ર જ્ઞાન ગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. સૌ શ્રોતાઓનું સ્વાગત છે એકત્ર જ્ઞાન ગોષ્ઠીમાં. આજે આપણે એમ સમજો કે 1000 વર્ષ પાછળ જઈ રહ્યા છીએ જાપાનના રાજદરબારમાં, અને આપણી ગાઈડ બનશે એક બહુ જ અનોખું પુસ્તક. એને ડાયરી કહેતા થોડો સંકોચ થાય, અને નવલકથા તો એ બિલકુલ નથી. નામ છે ધ પિલો બુક.
હા, અને આ પુસ્તક છે ને આજે પણ એટલું જ મહત્વનું છે, કારણ કે એ કોઈ ખાલી રાજા રાણીની વાર્તા નથી, એ એક સ્ત્રીની નજરે જોવાયેલું જીવન છે. એની બારીકાઈ, એની પસંદ નાપસંદ, ખુશીઓ, નાની નાની ચીડ જે આપણને પણ થાય.
એટલે કે 1000 વર્ષ પહેલા પણ માણસો આપણી જેમ જ હતા એમ.
બિલકુલ, હસતા હતા, પરેશાન થતા હતા. અને એ સમયની દુનિયામાં ડોક્યુ કરવા માટે મને લાગે છે કે આનાથી સારી રીત ભાગ્ય જ કોઈ હોય.
સરસ. તો પછી આ અનોખી દ્રષ્ટિ જેણે આપી, એ લેખિકા કોણ હતા, એમના વિશે થોડું જાણીએ.
જરૂર. એમનું નામ હતું સેઈ શોનાગોન. તેઓ જાપાનના ઇતિહાસના હેયન કાળમાં, એટલે કે લગભગ 966 થી 1025ની આસપાસ, એ સમયમાં જીવ્યા હતા. અને આ હેયન કાળ એટલે જાપાની સંસ્કૃતિ અને કળા માટે તો સુવર્ણ કાળ ગણાય છે.
અને તેઓ દરબારમાં હતા, બરાબર?
હા, મહારાણી તેઈશી, જેમને સદાકો પણ કહે છે, તેમના દરબારમાં એક સેવિકા હતા, લેડી ઇન વેઇટિંગ જેને કહેવાય.
પણ એ સમયમાં સેવિકા હોવું એટલે શું એ ફક્ત નોકર જેવું કામ હતું?
ના ના, એવું બિલકુલ નહીં. ખાસ કરીને શોનાગોન જેવી સ્ત્રીઓ માટે તો નહીં જ, એમના કુટુંબમાંથી જ એમને વારસો મળ્યો હતો. કિયો હારા કુળ, વિદ્વાનો અને કવિઓનું કુળ.
એટલે ભણેલા ગણેલા હતા.
ખૂબ જ. એ જમાનાની સ્ત્રીઓ માટે તો અસાધારણ કહેવાય એવું શિક્ષણ એમને મળ્યું હતું. ચીની અને જાપાની સાહિત્યનું ઊંડું જ્ઞાન. એટલે દરબારમાં એમનું કામ ખાલી સેવા કરવાનું નહોતું, મહારાણીના સાથી બનવાનું, એમની સાથે બૌદ્ધિક ચર્ચાઓ કરવાનું, કલા વિશે વાતો કરવાનું. એમને બુદ્ધિ અને હાજર જવાબીપણા માટે તો એ બહુ જાણીતા હતા.
એટલે એ માત્ર દરબારનો ભાગ નહોતા, પણ એક વિચારશીલ અંદરનો માણસ હતા, જેણે બધું બારીકાઈથી જોયું, એટલે જ એમનું લખાણ ખાસ છે, ખરું ને?
ચોક્કસ. એ દરબારના નિયમો, રીતરિવાજો, સૌંદર્યના માપદંડો બધું સમજતા હતા, પણ સાથે સાથે એના પર પોતાની આગવી, ક્યારેક ધારદાર ટિપ્પણી પણ કરી શકતા હતા. થોડા સ્પષ્ટ વક્તા હતા, અને આ જ નિખાલસતા એમના લખાણને આજે પણ જીવંત રાખે છે.
તો ચાલો હવે પુસ્તક પર આવીએ. ધ પિલો બુક, જાપાનીમાં માકુરાનો સોશી. જો એ ડાયરી નથી, નવલકથા નથી, તો પછી છે શું આ?
એ છે ને એક અનોખો સાહિત્ય પ્રકાર છે. જાપાનીમાં એને ઝુ હિહિત્સુ કહેવાય. ઝુ હિહિત્સુ એનો અર્થ થાય પીછીને અનુસરતું લેખન.
પીછીને અનુસરતું એટલે?
એટલે જાણે લેખકનું મન જેમ જેમ ભટકે, જે વિચાર આવે, જે દ્રશ્ય નજરે ચડે, જે યાદ આવે, એ બધું જ કાગળ પર ઉતારતા જાય. કોઈ ચોક્કસ બંધારણ નહીં, કોઈ ક્રમ નહીં, બસ વિચારોનો પ્રવાહ.
અચ્છા, જેમ આપણે કોઈ વાર નોટબુકમાં અમતા જ વિચારો લખી કાઢીએ એવું?
પણ વધુ કલાત્મક રીતે.
હા, બરાબર, પણ ખૂબ જ કલાત્મક અને સૂક્ષ્મ રીતે. આ પુસ્તકમાં તમને બધું જ મળશે. જાત જાતની યાદીઓ, મને ગમતી વસ્તુઓ, મને જરાય ન ગમતી વસ્તુઓ, પછી ટૂંકા નિબંધો છે, પ્રકૃતિના સુંદર વર્ણનો, દરબારના પ્રસંગો, અંગત અવલોકનો, નાના ટૂચકાઓ, અને હા, ક્યારેક લાંબી ડાયરી જેવી નોંધો પણ છે.
એકદમ મિશ્રણ જેવું લાગે છે. શોનાગોનના મનનો અને એમના સમયનો અરીસો જાણે.
બરાબર કહ્યું, એ જ છે.
પણ આ લખવાનો હેતુ શું હતો? શું આ બધા માટે, મતલબ પબ્લિશ કરવા માટે લખાયું હતું?
ના, મોટાભાગના વિદ્વાનો એમ માને છે કે શરૂઆતમાં તો અંગત વપરાશ માટે જ હતું, કદાચ પોતાના આનંદ માટે અને દરબારની બીજી સ્ત્રીઓ સાથે શેર કરવા માટે. એક વાર્તા એવી છે કે મહારાણી તેઈશીએ એમને સારા કાગળનો એક મોટો જથ્થો ભેટ આપ્યો, અને શોનાગોનને વિચાર્યો કે આટલા બધા કાગળનું શું કરું. પછી થયું કે ચાલ, આના પર મારા વિચારો જ લખું.
વાહ, એટલે ભેટમાંથી શરૂઆત થઈ.
હા, અને મુખ્ય હેતુ એ જ હતો કે હેયન દરબારની એક ક્ષણિક પણ યાદગાર પળો, એ સૌંદર્યના અનુભવો, પોતાની અંગત છાપ, એ બધું સાચવી રાખવું, જાણે સમયને પકડી રાખવાનો એક પ્રયાસ.
ખરેખર રસપ્રદ. ચાલો ત્યારે આ અનોખા ખજાનામાં થોડા ઊંડા ઉતરીએ. તમે યાદીઓની વાત કરી, એ તો બહુ જ પ્રખ્યાત છે ને આ પુસ્તકમાં.
હા, યાદીઓ તો જોણે ધ પિલો બુકનો આત્મા છે. એમાં સોનાગોલ્ડની દુનિયા જોવાની રીત અને એમના મૂલ્યો સીધે સીધા દેખાઈ આવે છે. કેટલીક યાદીઓ તો શુદ્ધ સૌંદર્ય પર છે, જેમ કે ભવ્ય લાગતી વસ્તુઓ કે પછી જેને જોઈને દિલ જોરથી ધડકી ઉઠે એવી વસ્તુઓ.
એમાં શું શું આવે?
એમાં પ્રકૃતિના દ્રશ્યો હોય, સુંદર કપડાં હોય, કોઈ કલાત્મક ચીજ હોય. આ બધું છે ને એ સમયના એક ખાસ ખ્યાલ મ્યાબીને દર્શાવે છે.
મ્યાબી એ વળી શું છે?
મ્યાબી એટલે તમે કહો કે દરબારી સંસ્કારિતા, નાજુક રુચિ, સૌંદર્યની ઊંડી સમજ. પણ એ ખાલી દેખાવની વાત નથી. વર્તન, જ્ઞાન, કળાની પરખ, આ બધામાં એક પ્રકારની ઉત્કૃષ્ટતા, એક સંતુલન હોવું જોઈએ. એ છે મ્યાબી.
સમજાયું. એટલે સોનાગોન જે લખે છે એ આ મ્યાબીના માપદંડથી લખે છે એમ?
ઘણીવાર હા. જેમ કે એ વસંતમાં પરોઢ કેમ સુંદર છે એનું વર્ણન કરે, એમાં જે બારીકાઈ છે ને એ મ્યાબીનો જ ભાગ છે.
રસપ્રદ. અને બીજી યાદીઓ, તમે કહેતા હતા કે કેટલીક રમૂજી પણ છે.
હા, એ તો ખરી મજા છે. એમનો સ્પષ્ટ વક્તા સ્વભાવ અને રમૂજ એમાં છલકાય છે. જેમ કે નફરત પાત્ર વસ્તુઓની યાદી, એમાં એ લખે છે, જ્યારે આપણને ઉતાવળ હોય ને ત્યારે લાંબી લાંબી વાતો કરતો મહેમાન.
આ તો જાણે આપણા દિલની વાત
છે ને. પછી લખે છે, છુપાઈને મળવા આવેલા પ્રેમીના જોરથી વાગતા નસકોરા, અને ઊંઘમાં હોઈએ ત્યારે મોઢા પર આવીને બેસતી માખી. આ બધું વાંચીને હસવું રોકાય જ નહીં.
ખરેખર હજાર વર્ષ પછી પણ માણસની આ નાની તકલીફો તો એવી ને એવી જ છે.
બરાબર ને. આજ તો આ પુસ્તકની તાકાત છે. આવી જ રીતે શરમજનક વસ્તુઓ, ઉદાસીભરી વસ્તુઓ જેવી યાદીઓ પણ છે. એ આપણને દરબારના શિષ્ટાચાર, સામાજિક દબાણો, રોજબરોજની નાની મોટી હેરાનગતિઓ એ બધા વિશે જણાવે છે. જાણે પોતાની દુનિયાને વર્ગીકૃત કરીને સમજવાનો પ્રયત્ન કરી રહ્યો હોય.
યાદીઓ સિવાય બીજું શું છે ખાસ? તમે નિબંધો અને પ્રસંગોની વાત કરી હતી.
કૌશલ્ય પર ઘણો ભાર છે, કારણ કે હેયાન દરબારમાં કવિતા રચવી, સાહિત્યના સંદર્ભો સમજવા અને હાજર જવાબી હોવું એ બધું ખૂબ જ મહત્વનું ગણાતું.
કોઈ દાખલો છે એવો?
હા, એક ખૂબ પ્રખ્યાત પ્રસંગ છે બરફનો. એક શિયાળાની સવાર હતી, ખૂબ બરફ પડ્યો હતો. મહારાણી તૈશીએ પડદા પાછળ બેઠેલી પોતાની સેવિકાઓને એક જૂની ચીની કવિતાનો સંદર્ભ ટાંકીને પૂછ્યું, શિયાંગલુ શિખર પર બરફ કેવો હશે? હવે બીજી સ્ત્રીઓ તો સમજી નહીં,
મૂંઝાઈ ગઈ છે.
હા, પણ સોનાગોન તરત જ સમજી ગયા કે મહારાણી શું પૂછી રહ્યા છે. એમણે તરત જ પડદા ઊંચા કરવાનો હુકમ આપ્યો, જેથી બહાર બરફથી છવાયેલો બગીચો દેખાય. બરાબર એ કવિતાના વર્ણન જેવો જ. મહારાણી તો ખુશ ખુશ થઈ ગયા.
વાહ, મતલબ ખાલી બોલીને જવાબ ના આપ્યો પણ ક્રિયા દ્વારા કાવ્યાત્મક રીતે જવાબ આપ્યો. આ તો ખરી બુદ્ધિની પરખ કહેવાય.
ચોક્કસ. આ પ્રસંગ એ સમયના બૌદ્ધિક માહોલ અને શબ્દોની, ઇશારાઓની શક્તિનું ઉત્તમ ઉદાહરણ છે. આવા ઘણા પ્રસંગો છે, કાવ્ય સ્પર્ધાઓ, રાજાના સરઘસો, ધાર્મિક ઉત્સવોના વર્ણનો, અને એમાંય પાછી ઝીણી ઝીણી વિગતો, કોણે કેવા રંગના કપડાં પહેર્યા હતા, લોકોના હાવભાવ કેવા હતા, અને હા, થોડી ગોસિપ પણ ખરી, કોણ શરમજનક સ્થિતિમાં મુકાયું એના વર્ણનો પણ છે. આ બધું એ સમયને બહુ વાસ્તવિક બનાવે છે.
અચ્છા, અને પુસ્તકનો ત્રીજો ભાગ જે ડાયરી જેવો છે, એમાં મુખ્યત્વે શું છે?
એ વિભાગો વધુ લાંબા છે અને વધુ અંગત પણ. એમાં મુખ્ય ફોકસ મહારાણી તૈશી સાથેના સોનાગોન્ડના ગાઢ સંબંધ પર છે. એ મહારાણીના દરબારના એ સુવર્ણ વર્ષોનું ખૂબ પ્રેમ અને આદરથી વર્ણન કરે છે. ત્યાંનું કલાત્મક વાતાવરણ, બૌદ્ધિક ચર્ચાઓ, મહારાણીની સંવેદનશીલતા, એમની બુદ્ધિ, એ સોનાગોન્ડના જીવનનો કદાચ સૌથી સુખી સમય હતો.
પણ તમે એમ પણ કહ્યું હતું કે એમાં થોડી કરુણતા પણ છે.
હા, કારણ કે પાછળથી મહારાણીના પિતા, જે ખૂબ શક્તિશાળી રાજનેતા હતા, ફુજીવારાનો મિચિતાકા, એમનું અવસાન થાય છે અને એમના પરિવારની રાજકીય સત્તા ઓછી થવા માંડે છે. મહારાણી તૈશીને ઘણું અપમાન અને દુઃખ સહન કરવું પડે છે.
ઓહ.
અને આ મુશ્કેલ સમયમાં સોનાગોન અતૂટ વફાદારીથી મહારાણીની સાથે જ રહે છે. આ ભાગ પુસ્તકમાં એક જુદો જ રંગ ઉમેરે છે, એક ગંભીરતા, જેને જાપાનીમાં કહેવાય છે મોનોનો અવુરે.
મોનોનો અવુરે, આ વળી બીજો નવો શબ્દ.
હા, મોનોનો અવુરે એટલે વસ્તુઓની, જીવનની ક્ષણભંગુરતાનો અનુભવ, અને એમાંથી જન્મતી એક પ્રકારની મીચી ઉદાસી, કે સુંદર વસ્તુઓ કાયમ નથી રહેતી, સારો સમય વીતી જાય છે. આ સત્યનું ભાન થાય ત્યારે જે ભાવ જાગે એ.
એટલે જો પુસ્તકનો મોટો ભાગ અવકાશી એટલે કે જીવનની આનંદદાયક, ચમકદાર, રમૂજી બાજુ પર હોય.
હા, અવકાશી એટલે એ બધું આનંદદાયક, આકર્ષક, ચતુર, રમૂજી, વર્તમાન ક્ષણનો આનંદ.
તો આ વિભાગ મોનોનો અવુરે એટલે કે ક્ષણભંગુરતાની ઉદાસીનો ભાવ લાવે છે, એમને?
બરાબર. એ પુસ્તકને એક ઊંડાણ આપે છે, જીવનના બંને પાસા દેખાડે છે. અને આ ડાયરી જેવા ભાગોમાં શોનાગોન પોતાના અનુભવો, દરબારમાં પોતાની સ્થિતિ અને આ પુસ્તક લખવાની શરૂઆત કેવી રીતે થઈ એ બધી વાતો પણ કરે છે. એનાથી આપણે લેખિકાને એક વ્યક્તિ તરીકે વધુ સારી રીતે ઓળખી શકીએ છીએ.
ખૂબ સરસ. તો આખા પુસ્તકમાંથી આપણે મુખ્ય વિષયો કે સંદેશા તારવવા હોય તો કયા કયા ગણાવી શકીએ? એક તો આપણે મિયાબી, ઓકાશી અને મોનોનો અવરેની વાત કરી, એ સિવાય
મને લાગે છે કે સૌથી મોટો સંદેશ છે ધ્યાનથી જોવાની કળા. શોનાકોન આપણને શીખવે છે કે આપણી આસપાસની દુનિયામાં, પ્રકૃતિમાં, માણસોમાં, રોજબરોજની ઘટનાઓમાં કેટલું બધું સૌંદર્ય, રમૂજ અને અર્થ છુપાયેલો છે, પણ એ દેખાય ક્યારે? જો આપણે ખરેખર ધ્યાન આપીએ તો. વર્તમાન ક્ષણમાં જીવવું અને એને માણવું.
હા, જેમ એમણે વસંતના પરોઢનું કે શિયાળાની રાતનું વર્ણન કર્યું છે, એકદમ ઝીણવટથી.
બરાબર. બીજો મહત્વનો મુદ્દો છે ભાષા અને બુદ્ધિની શક્તિ. હેયન દરબારમાં શબ્દોનું કેટલું મહત્વ હતું, કેવી રીતે વાણી ચાતુર્ય અને સાહિત્યનું જ્ઞાન વ્યક્તિની પ્રતિષ્ઠા નક્કી કરતા હતા, એ આ પુસ્તક બહુ સ્પષ્ટ રીતે બતાવે છે. અને શોનાગોન પોતે આનું શ્રેષ્ઠ ઉદાહરણ હતા.
અને ત્રીજું, કદાચ સ્ત્રીઓનો દૃષ્ટિકોણ, કારણ કે આ પુસ્તક એક સ્ત્રીએ લખ્યું છે, સ્ત્રીઓના જગત વિશે.
ચોક્કસ, એ ખૂબ મહત્વનું છે. આ પુસ્તક આપણને એ સમયની દરબારી સ્ત્રીઓના જીવનની અંદરની વાત કહે છે, એમની બુદ્ધિમત્તા, એમની મિત્રતા, જેમ કે શોનાગોન અને મહારાણી તૈશી વચ્ચે હતી, એમની મર્યાદાઓ, બધું જ. એ બતાવે છે કે એ સ્ત્રીઓ માત્ર શોભાની પૂતળીઓ નહોતી, પણ સક્રિય, વિચારશીલ અને પ્રભાવશાળી વ્યક્તિત્વ હતી.
સાચી વાત છે. આ પુસ્તકમાં ઘણા એવા વિચારો છે જે આજે પણ આપણને યાદ રહી જાય. તમે અમુકનો ઉલ્લેખ કર્યો હતો.
હા, કેટલાક વાક્યો મનમાં વસી જાય એવા છે, જેમ કે પુસ્તકની શરૂઆત જ થાય છે વસંત ઋતુમાં પરોઢ સૌથી સુંદર હોય છે. કેટલી સાદી લાગે આ વાત, પણ એની પાછળ પ્રકૃતિનું કેટલું સૂક્ષ્મ અવલોકન છે. અને એ ચોક્કસ ક્ષણને માણવાની વાત, સુંદરતા બારીકાઈમાં છે એ શીખવે છે.
અને પેલી નફરતપાત્ર વસ્તુઓવાળી યાદી, એમાં જે નિખાલસતા અને રમૂજ છે, લાંબી વાત કરતો મહેમાન હોય કે મોઢા પર બેસતી માખી, આ બધું વાંચીને લાગે કે અરે, આ તો મારી જ વાત છે.
બરાબર. એ આપણને સીધા લેખિકા સાથે જોડી દે છે. અને પ્રેમ સંબંધો પરનું એમનું અવલોકન જુઓ. એક સારો પ્રેમી પરોઢીએ છૂટા પડતી વખતે પણ ખૂબ સંસ્કારી વર્તન કરશે, પણ સ્ત્રી જાણે છે કે જેવો તે નજરથી દૂર થશે તે કદાચ બધી વાતો ભૂલી જશે.
આ તો સામાજિક દેખાવ અને વાસ્તવિકતા વચ્ચેના તફાવત પર સીધો કટાક્ષ છે.
હા, માનવ સ્વભાવ પર એકદમ સચોટ ટિપ્પણી. અને છેલ્લે, મહારાણી માટેની એમની અતૂટ વફાદારી, મુશ્કેલ સમયમાં પણ સાથ ન છોડવો, એ અંગત સંબંધો અને નિષ્ઠાનું મહત્વ બતાવે છે.
ખરેખર આ બધા વિચારો આપણને વિચારતા કરી મૂકે છે. તો પછી આ હજાર વર્ષ જૂના પુસ્તકમાંથી આપણે આજના જીવન માટે શું શીખી શકીએ? કોઈ વ્યવહારુ ઉપયોગ ખરો?
મને લાગે છે કે ઘણા છે. સૌથી પહેલું અને મહત્વનું, ધ્યાનથી જોવાની અને નોંધ લેવાની ટેવ પાડવી. શોનાગોનની જેમ આપણે પણ આપણી આસપાસની નાની નાની વસ્તુઓ, પળો પર ધ્યાન આપીએ. કદાચ એક નાની ડાયરી રાખીને નોંધીએ, આજે મને શું ગમ્યું, આજે શું રમૂજી લાગ્યું, આ જાણે અવકાશી શોધવાની પ્રેક્ટિસ.
એટલે કે આપણી પોતાની પિલો બુક શરૂ કરવી. સરસ વિચાર છે. બીજું શું?
બીજું, સૌંદર્યલક્ષી સંવેદનશીલતા કેળવવી, જેને શોનાગોન મિયાબી કહે છે. આપણે પણ આપણા રોજિંદા જીવનમાં ઘરની સજાવટ હોય, કપડાની પસંદગી હોય, કોઈની સાથે વાત કરવાની રીત હોય, એમાં થોડી સુંદરતા, સુઘડતા, થોડો વિવેક લાવવાનો પ્રયત્ન કરી શકીએ. સુંદરતા કંઈ ખાલી મોટી વસ્તુઓમાં નથી હોતી.
હા, એ વાત સાચી. આપણા ગુજરાતી ઘરોમાં પણ સ્ત્રીઓ જે રીતે ઘરને સજાવે છે, નાની નાની વસ્તુઓનું ધ્યાન રાખે છે, એમાં કદાચ આ મિયાબીનો જ ભાવ છે, નહીં?
હા, ચોક્કસ કહી શકાય. ત્રીજું, શોનાગોનની જેમ જર્નલિંગ કરવું, પણ ખાલી ઘટનાઓ નહીં, પોતાની લાગણીઓ, વિચારો, પસંદ નાપસંદ નોંધવા. એનાથી આપણને આપણી જાતને સમજવામાં મદદ મળે છે. યાદીઓ બનાવવી એ પણ એક સારો વ્યાયામ છે.
અને છેલ્લું,
માનવ સ્વભાવ તો બધે સરખો જ હોય છે એ સમજવું. શોનાગોનના વર્ણનો આપણને યાદ અપાવે છે કે હજાર વર્ષ પહેલાંની લાગણીઓ, ખુશી, ગુસ્સો, શરમ એ આજે પણ એવી જ છે. સમયને સંસ્કૃતિ બદલાય, પણ માણસ મૂળભૂત રીતે એ જ રહે છે.
અને કદાચ સ્પષ્ટ અને ચતુર રીતે વાત કરવાનું મહત્વ પણ, શબ્દોનો યોગ્ય ઉપયોગ કેટલો પ્રભાવ પાડી શકે છે.
બિલકુલ.
તો અંતે આ પુસ્તકમાંથી કઈ એક વાત શ્રોતાઓએ ખાસ યાદ રાખવી જોઈએ તમારા મતે?
મારા મતે સૌથી મહત્વની વાત છે ધ્યાનથી જોવાની અને જીવવાની કળા. શોનાગોન આપણને એ નજર આપે છે કે સાવ સામાન્ય લાગતી બાબતોમાં પણ કંઈક અસામાન્ય, કંઈક નોંધવા જેવું છુપાયેલું હોય છે. પછી એ સુંદર હોય, રમૂજી હોય, કે પછી થોડું ઉદાસી ભર્યું, એ ક્ષણને પકડી પાડવી અને એની કદર કરવી.
અને મારા માટે જે વાત ઉભરી આવે છે તે એ છે કે લેખન કેટલું શક્તિશાળી માધ્યમ છે સમયની સામે સ્મૃતિઓને સાચવવાનું. શોનાગોને જે જોયું, અનુભવ્યું, લખ્યું તે આજે હજાર વર્ષ પછી પણ આપણને સ્પર્શી રહ્યું છે. અને હા, વર્તમાન ક્ષણની કદર, પેલી ઓકાશી, નાની નાની ખુશીઓ જે કદાચ આપણે રોજબરોજની દોડધામમાં જોતા જ નથી, એને શોધીને માણવી.
સાચી વાત છે. ધ પિલો બુક એ ખાલી ઇતિહાસનો એક પાઠ નથી, પણ માનવ અનુભવ, સૌંદર્ય અને બુદ્ધિનો એક અનોખો અને જીવંત નમૂનો છે. એ બતાવે છે કે વ્યક્તિગત અવલોકનો પણ કેટલા ઊંડા અને સાર્વત્રિક હોઈ શકે છે.
ફરી મળીશું આવતા અંકે એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે, જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.